છે. આજે ઉત્તમ તપ ધર્મનો દિવસ છે, મળીને આજે ઉત્તમ તપ ધર્મનો દિવસ છે. ભાદરવા સુદ પાંચમને દિવસે ઉત્તમ ક્ષમા ધર્મ કહેવાય છે, ને અગિયારસના દિવસે ઉત્તમ તપ ધર્મ કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં, ને અગિયારસના દિવસે તપ ધર્મ જ હોય એવું ના હોય. ખરેખર તો આત્માના વીતરાગ ભાવના ઉત્તમ ક્ષમા આદિ દસે ધર્મો એક સાથે જ છે. એક દિવસે એક ધર્મ અને બીજા દિવસે બીજો ધર્મ એમ નથી, પરંતુ એક સાથે દસે ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહીં. તેથી ક્રમસર એક એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. પાંચમ છઠ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે. પાંચમ છઠ અગિયાર તો કાળ દ્રવ્યની અવસ્થા છે, જળ છે, તેમાં કાંઈ ઉત્તમ ક્ષમા આદિ ધર્મ રહેલો નથી. હવે શું કહે છે જુઓ, સમ્યક દર્શન પૂર્વક, શરૂઆત અહીંયાથી, સમ્યક દર્શન પૂર્વક આત્માના વીતરાગ ભાવમાં ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા છે. જો એક વાત સ્વામીજીના પ્રવચનમાં આગળ સારી આવી છે, બતાવું છું. તમે જુઓ જરા, ઉત્તમ આર્જવ ધર્મમાં છે મોટે ભાગે. જો ઉત્તમ આર્જવ ધર્મ પાનું છે 22, બહુ સારી વાત છે. આજે કહેવામાં આવે ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ સૌદ સત્ય, એ ધર્મના 10 લક્ષણ કહ્યા. કોના લક્ષણ છે? ધર્મના 10 લક્ષણ. ધર્મ એક પ્રકારનો હોય, ધર્મ એક પ્રકારનો હોય, અને ધર્મ જે છે એ ચારિત્ર છે, તે ધર્મ છે. પ્રવચન સારની ગાથા છે 7 નંબરની, ચારિત્રમ ખલુ ધમ્મો દંશણ મૂલો ધમ્મો. સમ્યક દર્શન તે ધર્મનું મૂળ છે. ચારિત્રમ ખલુ ધમ્મો, ચારિત્ર તે સાક્ષાત ધર્મ છે. અને ચારિત્ર કોને કહ્યું ત્યાં? કે ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે. ધર્મ છે તે શું છે? સામ્ય. સામ્ય એટલે સમતા ભાવ. રાગ દ્વેષના ભાવ, પુણ્ય અને પાપના જે શુભ ને અશુભ ભાવ, એ વિષમ ભાવ છે. સમભાવ નથી, વિષમ ભાવ છે, સમતા ભાવ નથી. તો શુભ અને અશુભ વગરનો જે ભાવ, એટલે રાગ વગરનો ભાવ, વીતરાગ ભાવ જે છે એ સમતા ભાવ છે, જેને સામ્ય ભાવ કહેવામાં આવે છે. તો સમજો, ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે. સામ્ય એટલે વીતરાગ ભાવ, એ ધર્મ છે અને એ ચારિત્ર છે. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. મોહ અને ક્ષોભ એટલે મિથ્યાત્વ અને રાગ દ્વેષ વગરના જે આત્માના અવલંબને પ્રગટ થયેલા વીતરાગ પરિણામ છે એને ધર્મ કહો, ચારિત્ર કહો. તો અહીંયા એ કહેવા માગે છે, વાત સમજવી જરા, કે આ મુખ્ય રૂપથી જે વાત છે મુનિરાજની મુખ્યતાથી વાત છે, દસ ધર્મની વાત છે. આંશિક રૂપમાં સમ્યક દર્શનથી પ્રગટ થાય છે પણ મુખ્ય રૂપથી મુનિરાજની વાત છે. તો ધર્મના દસ લક્ષણ કયા? એટલે ધર્મ કહ્યું વીતરાગ ભાવને, અથવા ચારિત્ર છે તે ધર્મ કહ્યું. ચારિત્રને શું કહ્યું? ધર્મ. અને એના દસ લક્ષણ કયા? ચારિત્રને ધર્મ કહ્યું. અને ચારિત્ર કોણે કહ્યું? કે સામ્ય ભાવને, આત્માનો એ સામ્ય ભાવ વીતરાગ ભાવ, એને શું કહ્યું? એને ચારિત્ર કહ્યું, એને ધર્મ કહ્યું. હવે એ વીતરાગ ભાવ એક પ્રકારનો હોય, વીતરાગ ભાવ દસ પ્રકારના હોય, વીતરાગ ભાવ દસ પ્રકારના ન હોય, ખરે એમ ધર્મ દસ પ્રકારનો ના હોય. હવે જોડાય છે ને, જેમ વીતરાગ ભાવ દસ પ્રકારનો ન હોય એમ ચારિત્ર પણ દસ પ્રકારનું ન હોય, એવી રીતે એમાંથી ગોઠવાયું ને. અને ચારિત્ર દસ પ્રકારનું ના હોય તો ધર્મ પણ દસ પ્રકારનું ન હોય, કેમ કે વીતરાગ ભાવનું જ નામ ચારિત્ર છે ને એનું જ નામ ધર્મ છે. તો ધર્મ કેટલા પ્રકારનો હોય? એક પ્રકારનો. કેમ કે વીતરાગ ભાવ કેટલા પ્રકારનો હોય? એક પ્રકારનો. તો પછી આ દસ કેમ કહ્યા? તો વાત એવી છે કે એ વીતરાગ ભાવ સ્વરૂપમાં જે ઠરવું થયું ને એના પૂર્વે બહારમાં ક્ષમા સંબંધનો વિકલ્પ ચાલતો હોય ને, અને એ વિકલ્પ ટાળીને અંદરમાં ઠરે તો એ જે વીતરાગ ભાવનો ઉત્પાદ થયો એને ઉત્તમ ક્ષમાધર્મ કહે છે. બહારમાં એ પેલા ક્ષમાની વાત કરીને, ક્ષમા સંબંધનો વિકલ્પની વાત છે. હો, વિકલ્પ, એ વિકલ્પ તૂટીને અંદરમાં ઠરી ગયો તો એ અંદરમાં જે ઠરવાની જે પ્રક્રિયા થઈ ને, તો પહેલાં પેલો વિકલ્પ ટળ્યો એટલે અહીંયા ઉત્તમ ક્ષમાધર્મ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? એવી રીતે ક્ષમા, પછી નિરાભિમાનતા સંબંધનો જે વિકલ્પ હતો એ વિકલ્પ ટળીની અંદરમાં ઠર્યો તો ઠર્યો એ તો વીતરાગ ભાવ તો એક જ પ્રકારનો થયો, પણ બહારમાં વિકલ્પ અલગ અલગ પ્રકારના જોવામાં આવે છે ને પૂર્વની ભૂમિકામાં, એ વિકલ્પ અલગ અલગ પ્રકારના જોવામાં આવે છે, એનો વ્યય થયો તો આ વીતરાગ ભાવને દસ પ્રકારથી ઓળખાણ કરાવવામાં આવે છે. જો સમજાવે છે અહીંયા ગાડી, બહુ સરસ વાત છે. આ જુઓ, ઉત્તમ આર્જવ ધર્મમાં નીચેથી ત્રણ ને ત્રણ છ લાઈન છે, છ લાઈન. ખરેખર તો મળી ભાઈ, ખરેખર તો આત્માના વીતરાગ ભાવમાં જ, રમેશભાઈ છે ને, આત્માના વીતરાગ ભાવમાં જ ઉત્તમ ક્ષમા આદિ દસ ધર્મો આવી જાય છે. એક વીતરાગ ભાવમાં દસે આવી જાય છે, પણ કઈ રીતે? તો સમજાવે છે, જુઓ, દસે ધર્મોમાં વીતરાગ ભાવ એક જ પ્રકારનો છે. કઈ અંદરમાં વીતરાગ ભાવ જે પ્રગટ થાય છે ને એ કોઈ ક્ષમા માર્દ વાર્જ રૂપ નથી હોતા, એ વીતરાગ ભાવ તો કેવો હોય છે? એક પ્રકારનો. સામ્ય ભાવ છે ને એ તો એક જ પ્રકારનો હોય છે, પણ તે વીતરાગ ભાવ થયા પહેલા ક્ષમા આદિ જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમ ક્ષમા ધર્મ વગેરે નામથી તે વીતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે. કેટલો સુંદર ખુલાસો છે. જેમ બ્રહ્મચર્યનો વિકલ્પ હોય અને વિકલ્પ તૂટીને અંદરમાં ઠરી ગયો જીવ તો વીતરાગ ભાવ થયો તો એને ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવશે, પણ એ વખતે અંદરમાં એ સંબંધનો વિકલ્પ હોતો નથી, પણ પૂર્વે આવા પ્રકારના વિકલ્પ હોય છે તો એ ટળી જાય છે, તો એ વીતરાગ ભાવને દસ પ્રકારથી ઓળખાવવામાં આવે છે. અનુસાર ઉત્તમ ક્ષમા ધર્મ વગેરે નામથી તે વીતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે. અને તે શુભ વિકલ્પને જોયું, તે શુભ વિકલ્પને જે પહેલાં હતો એ ઉપચારથી ઉત્તમ ક્ષમા આદિ ધર્મ કહેવામાં આવે છે. આવી રીતે છે એનું સ્વરૂપ ભાઈયા. હા, હવે જો આવે આપણા પ્રકરણમાં, તો આજે આ ઉત્તમ તપ ધર્મનો દિવસ છે ને. હા, તો એ સંબંધનો જે પહેલાં પૂર્વે વિકલ્પ હોય એ વિકલ્પ તૂટ્યો અને અંદરમાં અંશ નવમોદ્રિયની વાત આવી ને, દસ છ બહિરંગ પ્રકારના તપ ને છ અંતરંગ પ્રકારના તપ છે. તો બહિરંગ જ હો બધા, એ બહિરંગ તપ જ છે. જે બહિરંગ અને અંતરંગ એવા જે ભેદ પાડ્યા, એ બે ખરેખર તો અસલી અંતરંગ તપ તો જે વીતરાગ ભાવ છે એ અસલી તપ છે. એની અપેક્ષાએ તો જે બધાએ બારે બાર પ્રકારના બહિરંગમાં જાય છે એ પ્રકારે. તો એ વિકલ્પ તૂટીને અંદરમાં ઠરવાની સ્થિતિ થઈને, તો એ અસલી ઉત્તમ તપ ધર્મ તો એ છે. હા, સમજ્યો. એમાં નીચે છે જુઓ. હા, આપણે આટલા આવ્યું ને વચ્ચે, પહેલા ફકરામાં નીચેથી ચોથી પાંચમી લાઈન છે શ્લોકની ઉપર. સમ્યક દર્શન પૂર્વક આત્માના વીતરાગ ભાવમાં ઉત્તમ ક્ષમા આદિ ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય તેને ઉત્તમ ક્ષમા આદિ એકે ધર્મ હોતા નથી. માને પહેલી વાત સમ્યક દર્શનથી શરૂઆત થાય છે. ઉત્તમ ક્ષમા આદિ ધર્મો તે જો આવ્યું ને, ઉત્તમ ક્ષમા આદિ ધર્મો તે સમ્યક ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિ દશામાં આ ધર્મો હોય છે. શ્રી પદ્મનંદી આચાર્ય દેવે ઉત્તમ તપ ધર્મનું જે વર્ણન કર્યું છે શું કહે છે જુઓ. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વકનો ઉત્તમ તપ આ સંસાર સમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન છે. સમ્યક જ્ઞાનરૂપી દૃષ્ટિથી વસ્તુ સ્વરૂપને જાણીને તેમાં લીન થતા ઈચ્છાઓ અટકી જાય છે તે તપ છે. હવે આ વાત બરાબર સમજો એક વાતને, કે તપની વ્યાખ્યા શું છે. કે નિશ્ચયથી પરમાર્થથી જોવામાં આવે તો પ્રવચન સારમાં તપની વ્યાખ્યા કરી કે સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ્ત તપ. માને પોતાનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, સ્વરૂપમાં વિશ્રાંત, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ. માને અંદરમાં ઠર્યો ને તો પુણ્ય પાપના વિકલ્પો શમન થઈ જાય છે. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ્ત, ચૈતન્યમાં પ્રતપન કરવું, ચૈતન્ય પ્રતપનાસ્ત તપ. તો અસલી તપ તો શુદ્ધોપયોગી અસલી તપ છે. ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ એની ઘણી ચર્ચા આવેલી પણ છે. ફરીથી સમજો વાતને, શુદ્ધોપયોગ એ અસલી તપ તો એ છે જે વીતરાગ ભાવરૂપ છે સ્વરૂપમાં ઠરવું એ. હવે એમ પણ પાઠ છે કે ઈચ્છા નિરોધો તપ તપસા નિર્જરા, તપથી નિર્જરા થાય છે. બરાબર વાત સમજતા જોઈએ કે તપથી શું થાય છે, નિર્જરા કર્મોની નિર્જરા. નિર્જરા એટલે ખરી જવું કર્મોનું. તપ વડે કર્મો ખરી જાય છે. તો આ બાર પ્રકારના જે તપ કહ્યા ને, જે આપણે પૂજાનમાં બોલ્યા હમણાં, એ બાર પ્રકારના તપ એ તો બહિરંગ છે. ખ્યાલ આવે છે? એ બાર પ્રકારના તપ એ અસલી નિર્જરાનું કારણ નથી. અસલી નિર્જરાનું કારણ તો શુદ્ધોપયોગ એ નિર્જરાનું કારણ છે. કેવી રીતે સમજો? તપની જ્યારે વાત આવે તો સીધું સૂત્ર છે તપસા નિર્જરા, તપથી નિર્જરા થાય. હવે તપ બે પ્રકારના છે. એક તો આ જે બાર પ્રકારના તપ કહેવાય, એક તો એ તપ છે અને બીજું અંદરમાં સ્વરૂપમાં પ્રતપન કરવું એ તપ છે. હવે અંદરમાં જે સ્વરૂપમાં જે પ્રતપન કરે છે ને, એવા વિતરાગી સંતોને બહારમાં આવા 12 પ્રકારના વ્રત તપ જોવામાં આવે છે. તો ઉપચારથી એ તપને પણ નિર્જરાનું કારણ કહેવામાં આવે છે. તો આ જીવ એ અંશ નવમોદર એકાસર ઉપવાસ વગેરે કરવું એને શું માની બેસે છે, એને તપ માને છે. અને એ તપ કરવાથી શું થાય, કર્મોની નિર્જરા થાય એમ માને છે. વાસ્તવમાં ખરેખર એ પ્રકારે છે નહીં. જેમ પેલી સ્તુતિને વ્યવહારથી સ્તુતિ કહીને, સ્તુતિને વ્યવહારથી સ્તુતિ કહી, એવી રીતે આ 12 પ્રકારના તપને પણ વ્યવહારથી તપ કહેવાય છે. પણ એક વાત એ સમજવી, એ વ્યવહારથી તપ પણ ક્યારે કહેવાય, કે અંદરમાં નિશ્ચય સ્વરૂપમાં પ્રતપન હોય તો 12 પ્રકારના તપને વ્યવહાર કહેવાય. અંદરમાં સ્વરૂપમાં પ્રતપન ન હોય અને એમને એમ 12 પ્રકારના તપ તપે છે તો એને વ્યવહારથી પણ તપ કહેવાતા, નિશ્ચયથી તો છે નહીં પણ એને વ્યવહાર પણ કહેવાતો નથી. કેમ? કેમ કે વ્યવહાર નિશ્ચયપૂર્વક જ હોય છે. નિશ્ચય વગરનો એકલો વ્યવહાર વ્યવહાર ન કહેવાય, એને વ્યવહારાભાસ કહેવાય. એને શું કહેવાય? વ્યવહારાભાસ. વ્યવહાર અને વ્યવહારાભાસમાં શું અંતર છે? વ્યવહાર અને વ્યવહારમાં તો અંદરમાં નિશ્ચય પ્રગટ થયો છે અને સહચરમાં રાગ છે તો વ્યવહાર કહેવાશે. અને વ્યવહારાભાસ કોને કહેવાય? કે નિશ્ચય અંદરમાં નથી પણ જ્ઞાની પુરુષોને બહારમાં જેવો વ્યવહાર હોય એવી જાતિનો આત્માના અનુભવ વગર પણ એવો વ્યવહાર જોવામાં આવે બહારમાં, એવો જાતિનો જ આચરણ જોવામાં આવે તો એને શું કહેવાય? વ્યવહારાભાસ. અંતર ખ્યાલ આવ્યો બેમાં? સમ્ય દ્રષ્ટિ જીવ સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય કે ના હોય? હોય ને. તો સાચા દેવશાસ્ત્ર ગુરુની જ એને શ્રદ્ધા હોય, બીજી એની ખોટી શ્રદ્ધા હોય નહીં. તો નિશ્ચય સમ્યક દર્શન તો આત્માની અનુભૂતિ એ છે, અને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એ શું છે? વ્યવહાર સમ્યક દર્શન. હવે જોજો, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એ પણ સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય બીજાને કલ્પનામાં સ્વપ્નમાં પણ માનતો નથી. તો એને જે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે ને, એને વ્યવહારાભાસ કહેવાશે. અનુભવ નથી, અનુભવ નથી પણ એનો બહારનો આચરણ કેવું છે? જેવું જ્ઞાનીને જોવામાં આવે એવો જ વ્યવહાર છે ને, તો એને શું કહેવાશે? વ્યવહારાભાસ કહેવામાં આવે છે. કેમ કે વ્યવહાર આભાસ કહ્યો ને, તો જેવો પેલામાં હોય એવું જોવામાં આવે તો એને આભાસ કહેવામાં આવે. આપણા નેમચંદ કાકા એના માટે દ્રષ્ટાંત આપતા હતા કે મને મારી પત્નીનો આભાસ કોનામાં થાય? ગધેડાને જોઈને મને મારી પત્નીનો આભાસ એમાં થાય કે ના થાય? ન થાય ને. કોઈ સ્ત્રી હોય ને, કોઈ સ્ત્રીને એકદમ જોઉં પાછળથી તો કદાચ સ્ત્રીમાં મને મારી પત્નીનો આભાસ થઈ જાય. ખ્યાલ ને? કેમ કે એ સ્ત્રીનું રૂપ છે ને, ત્યાં મળતું આવે છે ને, હા, એટલે એમાં આભાસ થાય. પણ સામે કોઈ પશુ છે, ત્રિયંચ છે, તો એ સ્ત્રીના રૂપની સાથે બિલકુલ મેળ પણ નથી ખાતું, એટલે ત્યાં આભાસનો પ્રશ્ન પણ આવતો નથી. એમ જે કુદેવાદીને માને છે તો એમાં વ્યવહારાભાસવાળું સમ્યક્ત્વ કહેવાય કે ના? કે વ્યવહારાભાસ કહેવાય? ન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એવી વાત છે. જરા જુઓ, સમજો કે તપસા નિર્જરા, તપ વડે નિર્જરા થાય છે, બરાબર છે. હવે તપ કોને કહેવાય? હવે આગળ વધતા જઈએ છે, બહારથી અંદર આવીએ છીએ. તપથી નિર્જરા, કે વાત બરાબર છે. તપથી નિર્જરા આગમમાં કથન છે, સિદ્ધાંતમાં વાક્ય છે. પણ હવે પોસ્ટમોર્ટમ કરો કે તપ કોને કહેવાય? કે ઈચ્છા નિરોધોસ તપ. ઈચ્છા નિરોધોસ તપ, ઈચ્છાનું ઉત્પન્ન ના થવું એને તપ કહે છે. શું કહ્યું પ્રફુલભાઈ? ઈચ્છાનું ઉત્પન્ન ના થવું એને તપ કહે છે. હવે જુઓ, આ ઈચ્છાનું ઉત્પન્ન ના થવું એમ કહ્યું ને, એ નાસ્તિથી કથન થયું. ના થવું, ના થવું, ના તો થવું શું પછી? એ ઈચ્છાનું ઉત્પન્ન ના થયું તો પછી થયું શું? ખ્યાલ આવે છે કે નહીં રમેશભાઈ? ઈચ્છાનું ઉત્પન્ન ના થવું એ તો નાસ્તિથી તપ કહ્યું એને. નાસ્તિથી ઈચ્છા નિરોધો, ઉત્પન્ન ન થવું ઈચ્છાનું. તો અસ્થિથી, તો કે અંદરમાં શુદ્ધો પ્રયોગ, અંદરમાં સ્વરૂપમાં ઠર્યો, શુદ્ધ ચૈતન્યમાં પ્રતપન કર્યું ને, અંદરમાં ઠર્યો એ શુદ્ધો પ્રયોગ એ નિશ્ચયથી તપશે. અસ્થિથી, અસ્થિથી સમજાવ્યું બટુકભાઈ? અસ્થિથી શુદ્ધોપયોગ. હવે જુઓ, અંદરમાં જ્યાં અનિચ્છક એવો, જેમાં વિકલ્પ નથી, રાગ નથી, અને અનંત ગુણોથી ભરપૂર ભરેલો એવો ચૈતન્ય ચક્રવર્તી બાદશાહ રાજા બિરાજે છે, એના શરણમાં પર્યાય ગઈને અંદરમાં અભેદ થઈ, તો આ જીવને જે જોઈતું હતું ને, અનંતકાલથી સુખ જોઈતું હતું, આનંદ જોઈતો હતો, વીતરાગતા જોઈતી હતી, એ બધું એને અંદરમાં મળી ગયું. દુઃખ નહોતું જોઈતું, આકુળતા નહોતી જોઈતી, આ ક્લેશ નહોતો જોઈતો, તો એ બધું અંદરમાં હતું નહીં. જે જોઈતું હતું એ બધું અંદરમાં હતું, અને નહોતું જોઈતું એ હવે અંદરમાં છે નહીં, તો એ અંદરમાં મળી ગયું ને, માટે એને કોઈ પણ પ્રકારની હવે વાંછા ઈચ્છા રહેતી નથી. તો નાસ્તિથી હવે શું કહીશું? ઈચ્છા નિરોધો તપ. સમજતા જજો, જરા સમજતા જજો. અંદરમાં જીવ ઠર્યો ને, એ અસ્થિથી તપ કહ્યું. અંદરમાં ઠર્યો તો ઈચ્છા ઉત્પન્ન થઈ નહીં. ઈચ્છા ઉત્પન્ન ના થઈ તો ઈચ્છા નિરોધો તપ, અને તપસા નિર્જરા. તો અંદરમાં ઠરે તો બહારમાં કર્મોની નિર્જરા થશે કે નહીં થાય? થશે ને. કર્મો શું થવા લાગશે? ખરવા લાગશે. તો જ્યાં પણ તપની વ્યાખ્યા આવે, સમજો, તપની વ્યાખ્યા આવે ત્યાં મોટે ભાગે ઈચ્છા જોડાયેલી તમને જોવા મળશે. તપની ચર્ચા ચાલતી હોય ને, ત્યાં સેવ શું જોડાયેલું જોવામાં આવે? ઈચ્છા, અને એની સાથે કર્મોની નિર્જરા. આ ત્રણનું કોમ્બિનેશન છે ભાઈ. હા, ચંદ્રકાંત ભાઈ શું કહ્યું? તપ. તપનું રિલેશન કોની સાથે છે? ઈચ્છા. અને ત્રીજું શું કહ્યું? કર્મની નિર્જરા. કર્મની નિર્જરા. કે તપ આવે તો ઈચ્છાનું મટવુંવાળી વાત આવે, અને ઈચ્છાનું મટવાની વાત આવે ને, ત્યાં બાજુ કર્મોની શું થાય? નિર્જરા. જો તમને એક બે પંક્તિ બતાવું એટલે તમને ખ્યાલ આવશે. ષોડસ કારણની જયમાલામાં આવે છે એક પંક્તિ, બહુ સુંદર પંક્તિ છે. જો તપ તપે ખપે અભિલાષા. અભિલાષા એટલે શું? ઈચ્છા. જો તપ તપે ખપે ખપે અભિલાષા. જો તપ તપે એ અસ્તિ, ખપે અભિલાષા એ નાસ્તિ. જો તપ તપે ખપે અભિલાષા, ચૂરે ચૂરે ચકનાચૂર કરી નાખે, ચૂરે કરમ શિખર ગુરુ ભાષા. કરમ શું થઈ જાય છે? ચૂરે કરમ શિખર. આ કર્મોના મોટા પહાડ હોય ને, એ કર્મોના મોટા, આ જે કર્મની 148 પ્રકૃતિ બધી ગણાવીને, એ બધી પ્રકૃતિથી કોઈ ડરવાની જરૂર નથી ભાઈ. એ બધા કર્મોને ભસ્મીભૂત કરવા માટે, ખેરવી નાખવા માટે, તો કહે છે તપ તપે. પણ તપ કોને કહેવાય? કે સ્વરૂપમાં પ્રતપન કરવું. જ્યાં સ્વરૂપમાં ઠર્યો ને, ઠર્યો તો આ બાજુ ઈચ્છા ઉત્પન્ન થઈ નહીં, તો આપોઆપ કર્મ શું થઈ ગયા? જો તપ તપે ખપે અભિલાષા, ચૂરે કરમ શિખર ગુરુ ભાષા. આ ષોડશ કારણની જયમાલાનો અર્થ. 10 લક્ષણની પૂજાની એક પંક્તિ બતાવો. તપ ધર્મનો દિવસ છે ને આજે, તેમાં આવે છે. જુઓ જરા. ઉત્તમ તપ નિર્વાંછિત પાલે. શું કહ્યું? ઉત્તમ તપ. તપ આવ્યું ને, હવે જુઓ. ઉત્તમ તપ નિર્વાંછિત પાલે એટલે શું આવ્યું? નિર્વાંછિત એટલે વાંછાનું ના હોવું, એટલે ઈચ્છાનું ના હોવું. આવ્યું ને. હવે એમને એમ 10 દિવસ ભૂલી ગયા, ધડાધડ ધડાધડ આ થાળીમાંથી આ થાળીમાં દ્રવ્ય ટ્રાન્સફર કરી દીધું, થઈ ગઈ પૂજા. હા, પહેલાં શરૂ કરી વખતે આ બાજુ હતું દ્રવ્ય, અને પૂરા થઈ ગયા આ બાજુથી શું થઈ ગયું? આ બાજુ આવી ગયું, ધર્મ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે ના? એમાં ધર્મ નથી ભાઈ. હા, હે જો, હવે શું કહ્યું? હવે ત્રીજું બાકી રહી ગયું રમેશભાઈ. ઉત્તમ તપ નિર્વાંછિત, તો તપ આવ્યું, ઈચ્છાની વાત આવી ગઈ, અને કયું બાકી રહી ગયું? કર્મનું ખરવું બાકી રહ્યું. તો જુઓ એક પંક્તિમાં કેટલું લખ્યું છે, ધ્યાન રાખી જઈએ.
ઉત્તમ તપ નિર્વાંછિત પાલે, સો નર કર્મ શત્રુ કોટાલે.
સો નર કર્મ શત્રુ કો ટાલે. એને કર્મ ના આવે. જો હવે એ કર્મના શત્રુનો નાશ કરવા માટે 148 કર્મ પ્રકૃતિનો નાશ કરવા માટે એની સામે જોવાની જરૂર નથી. તું તો ઉત્તમ તપ માને સમ્યક દર્શન પૂર્વક જે આત્માનો અનુભવ થયો ને એ અંદરમાં સ્વરૂપમાં પ્રતપન કરવા લાગે, એમાં ઠરતો જા ઠરતો જા ઠરતો જા. જેમાં પેલા ચણા હોય ને, ચણા ચણાને પાણીમાં નાખવામાં આવે તો ધીમે ધીમે ચણા કેવા થાય, ફૂલતા જાય ને, પુષ્ટ થતા જાય, પુષ્ટ થાય, ફૂલતા જાય. એમ કહે છે આત્માનો અનુભવ થયો ને હવે એમાં ઠરતો જાય ઠરતો જાય તો એ આત્મા પર્યાયમાં આનંદ પુષ્ટ થાય છે, જ્ઞાન પુષ્ટ થાય છે, વધતો જાય છે વધતો જાય છે. અને ઈચ્છાઓ આ બાજુ શું થતી જાય છે, ઈચ્છાઓ ખતમ થતી જાય છે, ખતમ થતી જાય છે, ખતમ થઈ જાય. અને એક સ્થિતિ એવી આવે છે કે પર્યાયની અંદર અંદરમાં દ્રવ્યનો જેવો સ્વભાવ હતો એ પર્યાયમાં પૂરો પુષ્ટ થઈ જાય છે, તો આ બાજુ ઈચ્છાઓ સંપૂર્ણ ખતમ થઈ જાય છે. એ જય વીત રાગ વિજ્ઞાન પૂરેવી દશા પ્રગટ થઈ જાય છે ભાઈયા. પૂજનમાં પણ શરૂઆતમાં એક જગ્યાએ આવે છે, એવી અર્થ આવે છે. ઘણી જગ્યાએ છે, તમે જોશો તો ખ્યાલ આવશે આનું કનેક્શન છે આ બધાનો ત્રણેયનો. અને સમજો, સમ્યક દર્શન થાય ને, સમ્યક દ્રષ્ટિ જીવ છે, ત્યાંથી શરૂઆત કરીએ ધર્મની શરૂઆત. તો આપણા સમયસારમાં કાઢો, તમે નિર્જરાધિકાર કાઢો જરા, કેમ કે આપણો ટાઈમ તો મારે 9 વાગે તો પૂરો કરવાનો તો ખાસ બી, પણ છતાં એક પાછું આપણું પ્રકરણ લેવું છે ને. નિર્જરાધિકાર તમને બતાવી દઉં ને થોડું જરાક, પછી ખબર નહીં પાછું ક્યારે મળીશું આપણે, બરાબર. જુઓ, કાઢો નિર્જરાધિકારની ગાથા 210 330 પાનું 330 સમયસાર ગાથા 210. અધિકાર કયો છે? નિર્જરા. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને તપનો સંબંધ કોની સાથે છે? નિર્જરા. કર્મ તપ તપે તો કર્મની શું થાય? નિર્જરા. અને આ ગાથાઓ મુનિરાજની નથી ચાલતી. હવે જે વાત કરીએ છે સમ્યક દર્શનમાં પણ આ કેટલી ગોઠવણ છે એની જરા જોજો. સમ્યક દ્રષ્ટિને નિર્જરાની સાથે ગોઠવણ કરીને બધા, કેમ કે સમ્યક દર્શન થતાં પણ નિર્જરાનો ક્રમ તો ચાલ, મિથ્યાત્વ અનંતતાનું બંદી વગેરે તો ગઈ ને, બરાબર. જીવું ઉપર લખ્યું 210 ગાથામાં, જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી એમ કહે છે. જુઓ, અર્ધિકા નિર્જરાનો છે અને મારી ઈચ્છાની સાથે જ ગોઠવણ બતાવી છે, એટલે 4 ગાથાઓ છે. ઈચ્છા નિર્જરા બધી ગોઠવણ છે એની. જુઓ, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને તેથી ન પરિગ્રહી, પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. જ્ઞાની જો શેના ઈચ્છક નથી, અનિચ્છક છે. એને ભાવ આવે, શુભભાવ આવે, પણ એની વાંછા એમને, એ તો જ્ઞાયક છે. એ આવે પરિણામ એના જાણનાર દેખનાર છે, એની વાંછા એમને નથી. પછી આગળ જુઓ, અનિચ્છક કહ્યો તેથી ન પરિગ્રહી, પાપનો તે પાપનો જ્ઞાયક રહે. જોયું, જ્ઞાનીને પુણ્યની પણ વાંછા નથી, પાપની પણ વાંછા નથી. હવે આગળ જોજો, આહારની પણ ઈચ્છા નથી. હવે જોયું એમને કહે છે, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જનને તેથી ન પરિગ્રહી, અશનનો તે અશનનો જ્ઞાયક રહે. જમવા માટે બેઠા હોય ને અને મેનુમાં 10-12 આઇટમો હોય, શું કહેવાય તમારા આવા કાળું ને, શું કહેવાય? હા, હે, તમારા અહીંયા બધા ફ્રૂટ બહુ સારા સારા મળે છે ને, એકદમ ફ્રેશ, એ બધું હોય ને તો પણ સમય દ્રષ્ટિ જમવા માટે બેસે તો કહે છે કે એ બધામાં એને લાલસા વૃત્તિ હોતી નથી. એના શું છે? સહેજ એના જ્ઞાતા દ્રષ્ટા છે એ કહેવા માગે છે આ. હં, જુઓ પછી આગળ, અનિચ્છક કહ્યો અપરિગ્રહી, પાનને તેથી ન પરિગ્રહી, પાનનો તે પાનનો. બોલો હવે, આ પેલું ખાવાનું આવી ગયું અને તમારે જમ્યા પછી હોય છે ને છાસ, હા,
તે બધા શું છે? સમય દ્રષ્ટિ જીવેના એ હોય, ખ્યાલ આવે છે કે નહીં? એને પ્રાસુક શુદ્ધ વસ્તુ હોય, એનો આહાર પાણી વગેરે હોય એને, પણ એ બધા એના શું છે? એને વાંછા નથી. આગળના કલશોમાં આવે છે, વાંછે તે વિદ્વાન સાનો, વાંછે અંદરમાં વાંછા છે તો વિદ્વાન માને જ્ઞાની પુરુષ નહીં કહેવાય. અને સમ્ય દ્રષ્ટિના આઠ અંગ કહ્યા, એમાં નિશંકિત, પછી બીજું કહ્યું છે નિકાંક્ષિત, કાંક્ષા નથી જોવામાં આવતી. આ અને આજે બે ગાથાઓ આવી ને પ્રભુલભાઈ, અસન અને પાન, તું એના માટે મારા ત્યાં કહું છું, ગણી તમને જે જે વસ્તુઓ બહુ રાગ હોય ને ત્યાં જોડવું, કે મને સાડીઓ બહુ ગમતી હોય તો એ લગાવું. આની છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે સાડીને, ખ્યાલ આવ્યો ને? હે તેથી ન પરિગ્રહી સાડીનો તે સાડીનો જ્ઞાયક. કેમ કે સમ્યક દર્શન તો બધાને છે ને, પુરુષ સ્ત્રી બધાને સમ્યક દર્શન, તો સમ્યક દ્રષ્ટિ સ્ત્રી હોય એને પણ કપડાં પહેરવાનો ભાવ છે, પણ એમાં એને કોઈ જાતિની વાંછા હોતી. એ ઔદૈક ભાવનું લેશિયાનું પ્રકરણ આવશે ને, એ વખતે આપણે એને ખોલીશું વધારે, બરાબર? અત્યારે આપણી પાસે સમય પણ નથી. ટીવીનો બહુ રાગ હોય, ખ્યાલ હોય ને જોવાનું, તો લગાવું ત્યાં ગાડી. આની છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે ટીવી ને, ટીવી નહીં ટીવી, ખ્યાલ આવ્યો ને? હા તેથી ન પરિગ્રહી ટીવી નો તે ટીવી નો આવું છે ભાઈયા. હા આ તો આ તપનું પ્રકરણ છે ને, તો ઈચ્છા નિજરા કર્મોનું ખરવું શુદ્ધ ઉપયોગમાં પ્રતપન, આ બધાનું કહેવાય ને એકબીજાની સાથે અનુસંધાન છે. આ હવે આવો આપણી ગાથામાં સમયસારમાં જ આગળ. પાનું 67, હા પહેલાં ગાથાનો પાઠ કરીશું ને. એકસઠ પાનું.
જો જીવ હોય અનદેહ તો તીર્થંકર તણી, જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ, જીવથી જુદા પુદગલમઈ આ દેહને સ્તવિને મુનિ, પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દેહ ગુણ કે વળી તણા, વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભોપનું, જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જીત મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને, જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
પાનું 67 મેં નીચેની લાઈન. હવે જો મળ્યું 67 પાના પર. હવે તીર્થંકર કેવડીની નિશ્ચય સ્તુતિ કહે છે. પ્રશ્ન હતો ને શિષ્યનો કે ભાઈ દેહના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે છે એને તમે વ્યવહારથી તો સાચી કહો છો પણ નિશ્ચયથી કેમ સાચી નહીં? કેમ કે દેહનો અધિષ્ઠાતા તો એમનો આત્મા છે, તો શા માટે નિશ્ચય સ્તુતિ પણ ના કહેવાય? તો આચાર્ય તે દ્રષ્ટાંતથી સમજાવ્યું કે નગરીનું વર્ણન કરવાથી યદ્યપિ નગરીનો અધિષ્ઠાતા રાજા હોવા છતાં નગરીનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થઈ શકતું નથી, એમ દેહનો અધિષ્ઠાતા આત્મા હોવા છતાં દેહની સ્તુતિ કરવાથી આત્માનું વર્ણન થઈ શકતું નથી. તો એટલા માટે એને શરીરના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે એને નિશ્ચય સ્તુતિ કહી શકાય નહીં. તો નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ શું છે એ કહેજો. હવે તીર્થંકર કેવલીની નિશ્ચય સ્તુતિ કહે છે. તેમાં પહેલાં ગે ગાયકના શંકર દોષનો પરિહાર કરીને નિશ્ચય સ્તુતિ કહે છે. સમજવી જરા વાત થોડીક. પહેલી 31 ગાથા છે ને એ નિશ્ચય સ્તુતિની ગાથા છે. 32 ગાથામાં જો સમજતા જો 31મી ગાથામાં લખ્યું ગે ગાયકના શંકર દોષનો પરિહાર. બરાબર સમજતા જો જરા, હવે ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો જરાક. ગ્રંથમાં પણ બરાબર જોજો જરા. બરાબર જો પહેલાં 31મી ગાથામાં ગે ગાયકના શંકરનો દોષનો પરિહાર કરીને નિશ્ચય સ્તુતિ કહે છે. ઓકે હવે 32મી ગાથાઓ એની ઉત્થાનિકા જુઓ. કયો દોષ લખ્યો છે? ભાવ્ય ભાવક શંકર દોષ કરીને નિશ્ચય સ્તુતિ કહે છે. પેલામાં કયો દોષ હતો? ગે ગાયક શંકર દોષ. આમાં કયો દોષ આવ્યો? ભાવ્ય ભાવક શંકર દોષ કરીને એ પણ કૌંસમાં લખ્યું નિશ્ચય સ્તુતિ. તો 31મી ગાથામાં પણ નિશ્ચય સ્તુતિ છે, 32મી ગાથામાં પણ નિશ્ચય સ્તુતિ છે, પણ 31મી દોષમાં કયા દોષનો પરિહાર છે? ગે ગાયક શંકર દોષનો પરિહાર. એટલે ગે ગાયક શંકર દોષનો નાશ, અભાવ. બરાબર ગે ગાયક શંકર દોષનો ત્યાં ન હોવું પરિહાર માટે ગે ગાયક શંકર દોષનું ન હોવું. અહીંયા ભાવ્ય ભાવક શંકર દોષનું ન હોવું. 32 ગાથા 33 ગાથાઓ જરા. હવે 33ની ઉત્થાનિકા. હવે ભાવ્ય ભાવક ભાવના અભાવથી નિશ્ચય સ્તુતિ કહે છે. તો 33મી ગાથામાં પણ નિશ્ચય સ્તુતિની વાત છે. એટલે નિશ્ચય સ્તુતિની વાત કેટલી ગાથામાં છે? 3 ગાથામાં. બરાબર હવે સમજતા જજો જરા. પછી આપણે 31મીને ખોલવી છે 31મીને, પણ તમારા 32-33 પણ એકંદરમાં સ્ટોર કરેલું હોય ને તો આને સમજવામાં વધારે થોડો રાહત રહેશે. ત્રણેય ગાથામાં નિશ્ચય સ્તુતિની વાત છે. બરાબર છે. 31, 32 અને 33 ત્રણેયમાં નિશ્ચય સ્તુતિની વાત છે. 31મી ગાથામાં ગે ગાયક શંકર દોષના પરિહારની વાત છે. 32મી ગાથામાં ભાવ્ય ભાવક શંકર દોષના પરિહારની વાત છે. 33મી ગાથામાં ભાવ્ય ભાવક ભાવના અભાવની વાત છે. એને ખોલીશું આપણે પછી. હવે ત્રણ સ્તુતિ છે ને, ત્રણ સ્તુતિ. તો પહેલી સ્તુતિ છે પ્રથમ ગાથા 31મી ગાથાની સ્તુતિ, એને જગન્ય સ્તુતિ કહે છે. જગન્ય સ્તુતિ. 32મી ગાથામાં જે સ્તુતિની વાત છે એ મધ્યમ સ્તુતિ, અને 33માં નંબરની જે ગાથામાં સ્તુતિ છે એ ઉત્કૃષ્ટ સ્તુતિ. સ્તુતિ કેટલા પ્રકારની થઈ? 3. સ્તુતિ કેટલા પ્રકારની થઈ? 3. જગન્ય સ્તુતિ એટલે સૌથી નીચલા સ્ટેજવાળી સ્તુતિ, જગન્ય સ્તુતિ, પછી મધ્યમ અને ઉત્કૃષ્ટ. 3 પ્રકારની સ્તુતિ. જોજો જરા સમજો. એમ ગુણસ્થાન 14 હોય છે. ગુણસ્થાન કેટલા હોય છે? 14 ગુણસ્થાન. એમાં સમ્યક દર્શનનો પ્રારંભ થયો, આત્માનો અનુભવ થયો ને ચોથું ગુણસ્થાન પ્રગટ થયું. ચોથું ગુણસ્થાન. ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને 12મું ગુણસ્થાન સુધી સાધક દશા કહેવાય છે. સાધક દશા. અને 12મા ગુણસ્થાન પછી અરહંત ભગવાન બની ગયા. એ ભગવાન બની ગયા.
બીજી રીતે કહું તો આત્માના અવસ્થાની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે. અવસ્થાની અપેક્ષાએ આત્માના કેટલા પ્રકાર છે? ત્રણ. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો પહેલા ગુણસ્થાનવાળો જીવ મુખ્ય રૂપથી લે, બીજા ત્રીજા તો પડવાવાળા છે, એને આપણે છોડી દો, બરાબર છે, એમાં આપણે નથી જતા. પહેલા ગુણસ્થાન વર્તી છે એ બહિરાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ છે. ચોથા ગુણસ્થાનથી ધર્મનો પ્રારંભ થયો અને એ શુદ્ધિની વૃદ્ધિ ચાલવાનું ચાલુ થઈ ગઈ. તો બારમા ગુણસ્થાન સુધી પ્રક્રિયા ચાલે છે. તો ચોથાથી બારમા સુધી અંતરાત્મા છે, અંતરાત્મા છે. સમ્યક દર્શન, પછી પાંચમું ગુણસ્થાન, પછી મુનિદશા, અને બારમા પછી તેરમામાં આવ્યા એટલે ભગવાન બની ગયા, પરમાત્મા. તો તેરમું, ચૌદમું સિદ્ધ ભગવાન એ બધા શેમાં ગયા? પરમાત્મામાં. તો ત્રણ અંતર થઈ ગયા ને, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, બરાબર. ચોથાથી બારમા સુધી કયા આત્મા કહ્યા બટુકભાઈ? ચોથાથી બારમા અંતરાત્મા. તો આપણે અત્યારે અંતરાત્માને હાઈલાઇટ કરવા છે, બરાબર છે. અંતરાત્મા ચોથાથી બારમામાં આવશે. એ અંતરાત્માને સાધક જીવો કહે છે. કયા? સાધક, સાધના કરી રહ્યા છે, બરાબર. એટલે અસલી નિશ્ચય સ્તુતિ જે છે અંતરાત્માને જોવામાં આવે છે. આ સ્તુતિ કોને જોવામાં આવે છે? અંતરાત્મા જીવોને જોવામાં આવે છે. તો પહેલા નંબરની સ્તુતિ છે ને, 31મી ગાથામાં જે સ્તુતિ છે એ જગન્ય સ્તુતિ છે, એટલે ચોથા ગુણસ્થાનવાળાને મુખ્ય રૂપ. પછી આગળના ગુણ સમ્યક દર્શન છે ત્યાં છે, પણ મુખ્ય રૂપથી સમજવાની વાત છે. ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ત્યાં સ્તુતિનો પ્રારંભ થયો, જગન્ય સ્તુતિ સમ્યક દર્શન થયું ત્યાં. પછી હવે સમજો, પછી મુનિદશામાં જીવ જ્યારે શ્રેણી માંડે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા સંતો છે એ જ્યારે શ્રેણી માંડે છે, તો શ્રેણીના ગુણસ્થાન છઠ્ઠા સાતમામાં ઝૂલા ઝૂલે મુનિરાજ, જ્યારે શ્રેણી માંડે છે તો આઠમું, નવમું, દસમું અને અગિયારમું. શ્રેણી બે પ્રકારની હોય છે, એક ઉપશમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. ફરીથી ઉપશમ શ્રેણી અને આ પણ તમે બે વાર સાંભળશો સવારે, આ ચર્ચા સાંજના ક્લાસમાં પણ આવવાવાળી છે, કાલે પણ ચાલશે, બે ત્રણ પ્રવચનમાં તો એકદમ ઇઝી થઈ જશે. આઠમું, નવમું, દસમું અને અગિયારમું એ ગુણસ્થાનોમાં જ્યારે જીવ ચઢે ને શ્રેણી માંડે, પણ એ શ્રેણીમાં ચડવાવાળો જીવ નિયમથી પાછો પડે છે, એને ઉપશમ શ્રેણી કહે છે. ઉપશમ શબ્દ તો ખ્યાલ આવે ને, દબાય છે અને પાછું આવે. તો ઉપશમ શ્રેણીના કયા ગુણસ્થાન? આઠ, નવ, દસ અને અગિયાર, એ ઉપશમ શ્રેણી. અને બીજી ક્ષપક શ્રેણી હોય છે. કઈ શ્રેણી? ક્ષપક. એમાં આઠ, નવ, દસ અને બાર, અગિયારમું નહીં આવે. આઠ, નવ, દસ અને બાર, એ કઈ શ્રેણી? ક્ષપક. એ ક્ષપક શ્રેણીવાળો છે એ તદભવ મોક્ષગામી હોય છે, નિયમથી એ ભાવે મોક્ષે જાય. કેમ કે એ ક્ષપક એટલે કર્મોનો શું કરતો જાય છે? ક્ષય કરતો જાય છે. ક્ષય કરતો કરતો આગળ જાય છે, બારમું આવે, બારમાં પછી સીધા ભગવાન બની જાય છે. ઉપશમ શ્રેણીવાળાને શું થાય? કર્મો દબાવે છે. ઉપશમવાળો શું છે? કર્મોને દબાવે છે, દબાવેલા પાછા ઉદયમાં આવી જાય છે, પાછો હતો એવો થઈ જાય છે, બરાબર છે. તો હવે જરા સમજો, આ 32મા નંબરની ગાથા અને 33મા નંબરની ગાથા છે શ્રેણીવાળા જીવોની ગાથા છે. મારે બતાવું છે, 32 નંબરની ગાથા ઉપશમ શ્રેણીવાળા જીવની વાત છે, ઉપશમ શ્રેણીવાળો, અને 33 નંબરની ગાથા ક્ષપક શ્રેણીવાળો જીવ છે, બરાબર છે. મેં એટલા માટે તમારે તમને થોડી મહેનત કરવી પડી. આ 32 નંબરની ગાથા કઈ શ્રેણીવાળો? ઉપશમ, કે જીવ શું કરવાવાળો છે? પાછો પડવા. 33 નંબરની ગાથામાં પણ સ્તુતિની વાત છે, એ કઈ શ્રેણી છે? ક્ષપક, એટલે ક્ષય કરવાવાળો છે. એટલે તમે જ્યારે ગાથામાં જોશો તો ખ્યાલ આવશે. 32 અને 33ની જો 32મી ગાથા શરૂ થાય છે ને, ત્યાં લખ્યું જીત મોહ. શું લખ્યું છે? જીત મોહ શબ્દ પડ્યો છે, જીત મોહ. અને 33મી ગાથામાં જુઓ જરા, ત્યાં લખ્યું જીત મોહ સાધુ વડો તણો વળી ક્ષય મોહ, જ્યાં ક્ષય શબ્દ છે. અને જીંચય વિદો થકી તેહને, પછી શું લખ્યું છે? ક્ષીણ મોહ. 32મી ગાથામાં છેલ્લે આવ્યું જીત મોહી, અને આને ક્ષીણ મોહ. પેલામાં જીત કહ્યો અને 33મામાં ક્ષીણ, એટલે 32મી ગાથામાં મોહને જીત્યો તો છે, પણ મોહનો શું નથી કર્યો? ક્ષય નથી કર્યો. સમજી ગયા ને? દબાવ્યો છે એટલે જીત્યો તો છે, પણ ક્ષય નથી કર્યો. જેમના ભાઈ કોઈ રાજાને જીત્યો, જીત્યો ને, જીતીને બંદી બનાવીને રાખ્યો છે, પણ પાછો એનો કોઈ એવી જાતિનો ઉદય આવે તો પાછો આના પર રાજ કરવા લાગી જાય. પણ એ જ રાજાનો છેદ કરી નાખ્યો હોય તો પછી કોઈ ટેન્શન ખરું, સમજી ગયા ને? એમ ઉપસમ શ્રેણીવાળા જીવે મોહને શું કર્યો છે? જીત્યો છે, પણ શું નથી કર્યો? ક્ષય નથી કર્યો. અને સપક શ્રેણીવાળા જીવે મોહનો શું કર્યો છે? ક્ષય કર્યો છે, નાશ કર્યો છે. તો હવે થઈ ગયું 31મી ગાથામાં જગન્ય સ્તુતિ, 32મી ગાથામાં મધ્યમ સ્તુતિ, 33મી ગાથામાં ઉત્કૃષ્ટ સ્તુતિ. ત્રણ થઈ ગયા ને, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. બહુ આનંદ આવશે, બહુ આ વિષય બહુ તમને મજા આવશે એકદમ. સમજતા જો, થોડા થોડા મારી સાથે તમે ઉપયોગ લગાવજો. ચા પાણી નાસ્તો તો કરે છે બધા, એટલે વાંધો નથી ને, બરાબર? જુઓ, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્તુતિ. હવે આ સ્તુતિ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાનના અંતર્ગત છે બાગડાજી? કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન? ચોથાથી બારમા સુધી સ્તુતિ છે. પહેલાવાળાને સ્તુતિ હોય કે ના હોય, તો આપણે રોજ ભગવાનની સામે જઈને બોલીએ છીએ ને, સ્તુતિ બોલીએ છીએ ને, જય વિતરાગ વિજ્ઞાનપુર જય મો, તો એ કહે છે વ્યવહારાભાસ છે. વ્યવહારા એ સમ્ય દ્રષ્ટિને જે સ્તુતિના વિકલ્પો હોય છે ને, એ સાચો વ્યવહાર. સમ્ય દ્રષ્ટિ જીવને અંદરમાં આત્માની સ્તુતિ એ નિશ્ચય, અને ભગવાનની સ્તુતિના પરિણામ આવે વ્યવહાર, અને અજ્ઞાની જોઈ જોઈને ભક્તિ કરે વ્યવહારા ભાસ, અને જે આવતો જ નથી, જોતો જ નથી, અને ધંધા વ્યાપારની ભક્તિ કરે છે વ્યવહારા ભાસમાં પણ ન આવે. અંતર પકડી ગયું ને? નિશ્ચય જ્ઞાનીને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, અજ્ઞાની જોઈ જોઈને ભક્તિ કરે છે ને એ વ્યવહારા ભાસ, અને જે કુદેવાદીની ભક્તિ પૂજા કરે છે એ વ્યવહારા ભાસમાં પણ નહીં આવે. રમેશભાઈ, બરાબર છે ને? ખ્યાલ આવે છે ને એક એક વાતનો? હવે જુઓ જરા, એનો મતલબ પહેલાવાળાને સ્તુતિ હોતી નથી. સ્તુતિની શરૂઆત કઈ ગાથા, ક્યાંથી ચાલુ થાય, કયા ગુણસ્થાનથી? ચોથાથી. કયા ગુણસ્થાન સુધી? બારમામાં. પછી તેરમાવાળાને સ્તુતિ નહીં? નહીં સ્તુતિ? હા હા હા, કે તેરમામાં તો સ્તુતિનું ફળ છે, ભગવાન બની ગયા ને, આ સ્તુતિમાં તો પુરુષાર્થ ચાલે છે. સ્તુતિ એટલે શું? અહીંયા સ્તુતિ એટલે સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ. આ નિશ્ચય સ્તુતિમાં સ્વરૂપમાં પ્રતપન કરવાનો પુરુષાર્થ એ સ્તુતિ હો, આ ભાવ સ્તુતિ. આ આ આ ભાવ પહેલી ગાથામાં સમયસારમાં છે, વંદિતુ સર્વ સિદ્ધેમાં. અંદરમાં ઠરવાનો પ્રક્રિયા ચાલે છે એ નિશ્ચય સ્તુતિ છે. હવે પુરુષાર્થ ક્યાં સુધી ચાલવો પડે? બારમા ગુણસ્થાન સુધી આ પ્રક્રિયા ચાલે છે. પેલો પાણીનો ગ્લાસ ખાલી હોય ને, ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ, અને ભરાઈ જાય, પછી પછી ભરવાનો પુરુષાર્થ કરવાનો, પછી ભરવાનો પુરુષાર્થ નહીં, પછી ભરેલું છે એને શું કરવાનું છે? પીવાનું છે. પછી પુરુષાર્થ નથી કરવાનો ભલા માણસા, હે, ભરાઈ ગયો. એમ પર્યાયમાં આનંદ દ્રવ્યમાંથી આવતો જાય છે, આવતો જાય છે, અને જેવો અંદરમાં પુરુષ સામર્થ્ય હતું એ પર્યાયમાં શું થઈ ગયું? પ્રગટ થયું કે તે તેરમું ગુણસ્થાન આવી ગયું, પરમાત્મા થઈ ગયા. તો તેરમા ગુણસ્થાનમાં સ્તુતિ નથી, સ્તુતિનું શું છે? ફળ. ભગવાનને સ્તુતિ હોય કે ના હોય? ભગવાનને સ્તુતિ ના હોય તો મિથ્યા દ્રષ્ટિને હોય કે ના હોય બટુકભાઈ? તો ભગવાનને મિથ્યા દ્રષ્ટિ બે સરખા થઈ ગયા, સમજણ પડે છે? ભગવાનને સ્તુતિ ના હોય અને મિથ્યા દ્રષ્ટિને સ્તુતિ ના હોય તો ભગવાનને આજી બે સરખા થયા કે ના? હા, અરે કહેશે સ્તુતિ નહીં હોવાની અપેક્ષાએ ભલે સરખા થયા, સ્તુતિ નહીં હોવાની અપેક્ષાએ ભલે સરખા થયા, પણ એમને સ્તુતિનું ફળ આવ્યું છે, અને તું તો મહાદુખી છે અપેક્ષા, એમ ઘણું આસમાન જમીનનું અંતર છે કે નહીં? આ સમજાય છે? હા હા, હે હે, હા હા, સ્તુતિનું નામ એટલા માટે આપે છે ને કે ત્યાં સમ્યક દર્શન પૂર્વક પછી ઉપસમ શ્રેણી ને ક્ષપક શ્રેણી સાધનાના ગુણસ્થાનો છે આ બધા. જો 31, 32, 33ની અંદર સાધક જીવોની ચર્ચા છે, અને સાધક જીવને આ સ્તુતિ જોવામાં આવે છે. હા, વેદ વિજ્ઞાનની વાત છે આની અંદર, કર્મના ઉદયના સમયે એમાં ન જોડાવાને સ્વરૂપમાં જોડાવાની વાત છે, તો ત્યાં સ્તુતિની વાત છે. અને ચોથા ગુણસ્થાનથી એ પ્રારંભ કરે છે, વેદ જ્ઞાનની ગાથા છે આ. જુઓ, હવે આવો જરા, તો ત્રણ થઈ ગઈ ને, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, ત્રણ પ્રકારની સ્તુતિ થઈ ગઈ, બરાબર. હવે જોજો જરા, થોડાક આગળ વધીએ છીએ. આટલું તો સરળ થઈ ગયું, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની સ્તુતિ છે ને. તો ત્રણ પ્રકારની સ્તુતિ છે તો જીન પણ ત્રણ પ્રકારના કહ્યા. જીન કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના. હા ત્રણ પ્રકારના જીન, જીન જીન ત્રણ પ્રકારના. તો જોરા જોજો, આ જે પહેલી જે સ્તુતિ છે ને, પહેલી સ્તુતિ જગન્ય, એને જીતેન્દ્રિય જીન કહે છે. ઇન્દ્રિયોને જીતી, ગાથામાં છે ને જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે છે ને, ગાથા જીતેન્દ્રિય. તો પહેલી ગાથામાં, 31મી ગાથામાં જે સ્તુતિ જગન્ય છે, એ જેને થઈ, જગન્ય સ્તુતિ જેને થઈ એને જીન કહે છે. કયા જીન? જીતેન્દ્રિય જીન, જેને ઇન્દ્રિયોને શું કરી છે? જીતી છે. એ જીતેન્દ્રિય જીન, જીતેન્દ્રિય જીન ઇન્દ્રિય. 32મી ગાથામાં પણ જીન છે, પણ મોહને જીત્યો છે. તો જીત મોહ જીન, જીત મોહ જીન. અને 33મી ગાથામાં ક્ષીણ મોહ જીન. બસ શબ્દો યાદ રાખવાના છે આમાં, ક્ષીણ અને એ થોડુંક અઘરું નહીં પડે. બરાબર. પેલી 31મીમાં કયો જીન? કયા જીન 31માં? જીતેન્દ્રિય જીન, ઇન્દ્રિયોને જીતેન્દ્રિય જીન. 32માં જીત મોહ જીન, 33માં ક્ષીણ મોહ જીન. બરાબર છે ને? હા, કેમ કે ત્રણની સ્તુતિને અલગ અલગ પ્રકારની કહી. બરાબર છે. જગન્ય, મધ્યમને ઉત્કૃષ્ટ, જીતેન્દ્રિય જીન, જીત મોહ જીન અને ક્ષીણ મોહ જીન. બરાબર. હવે જરા જુઓ, હવે આ જીતેન્દ્રિય જીન સેના પરિહાર પૂર્વક થાય છે? હવે તીર્થંકર કેવલીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા પ્રથમ ગે ગાયકના શંકર દોષનો પરિહાર કરીને નિશ્ચય સ્તુતિ કહે છે. હવે આ શબ્દ જે આવે ને, ગે ગે શબ્દ આવે ને, બીજો શું આવ્યો? ગાયક. તો પહેલા સમજો, ગે કોને કહેવાય ને ગાયક કોને કહેવાય આ ગાથાના હિસાબે. બરાબર છે. ગે એટલે શું? એક તો આ સામાન્ય દરેક માટે કથન છે, પહેલાં એની ચર્ચા કરીએ. ગે માને જેમાં જણાવવાનો ધર્મ હોય, જણાવવાની જેનામાં લાયકાત હોય, પ્રમેયત્વ ગુણ કહ્યું ને, પ્રમેયત્વ ગુણ. હા, જેનામાં જણાવવાનો ધર્મ હોય એને જ્ઞેય કહેવાય, અને જેમાં જાણવાનો ધર્મ લાયકાત હોય એને જ્ઞાયક કહેવાય. તો સમજો, આ રૂમાલ છે ને, એ ગે છે કે જ્ઞાયક? ગે છે આ રૂમાલ, કેમ કે એમાં જણાવવાનો ધર્મ છે અને આત્મામાં શું છે? જાણવાનો ધર્મ. તો આ ગે છે અને હું કોણ છું? જાણનાર, જ્ઞાયક. બરાબર છે. હવે શંકર દોષ કોને કહેવાય? શંકર દોષ માને અભિપ્રાયમાં ખીચડો કર્યો, બેમાં ખીચડો કર્યો. આ છે ગે અને હું છું જ્ઞાયક, પણ એમ માન્યું કે હું જાણનાર છું એમ ન માનતા, જાણવાનો મારો ધર્મ છે એમ ન માનતા, જ્ઞાનની સ્વચ્છતામાં રૂમાલ જણાયો તો મેં એમ માન્યું કે રૂમાલ મારો. આ ગે તો મારાથી ભિન્ન છે, શંકર એટલે ખીચડો કર્યો, ખીચડો કર્યો. તો આ રૂમાલ મારો, તો ગે અને ગાયકને અભિપ્રાયમાં શું કર્યા? માન્યતામાં એક કર્યા, એક માન્યા, એને ગે ગાયક શંકર દોષ કહેવામાં આવે છે. જુઓ જરા, સમજો, છ દ્રવ્યમાં જણાવવાનો ધર્મ કેટલા દ્રવ્યમાં હોય છે? છ દ્રવ્યમાં જણાવવાનો ધર્મ કેટલા દ્રવ્યમાં હોય છે? છ દ્રવ્યમાં જણાવવાનો ધર્મ, જીવમાં, પુદગલમાં, ધર્મમાં, અધર્મમાં, આકાશ કાળ, છ દ્રવ્યમાં જણાવ. જો જણાવવાનો ધર્મમાં ના જ હોત તો કેવલી ભગવાનના જ્ઞાનમાં જણાત નહીં, તો વાણીમાં આવત નહીં. આ પુદગલમાં તો જણાવવાનો ધર્મ છે, પણ આત્મામાં જણાવવાનો ધર્મ છે કે નહીં? જણાવવાનો, કે જો આત્મામાં જણાવવાનો ધર્મ ના હોત તો આત્માનો અનુભવ જ ના થાત. બરાબર છે. એક વાત. અચ્છા, જાણવાનો ધર્મ કેટલા દ્રવ્યમાં છે? કયા દ્રવ્યમાં? જીવમાં. માને જીવમાં જાણવાનો ધર્મ પણ છે અને જણાવવાનો ધર્મ પણ છે. જો આત્મામાં જણાવવાનો ધર્મ ના હોત તો એ વિષય ના બનત આપણો, અને આત્મામાં જાણવાનો ધર્મ ના હોત ને, તો જેમ પુદગલમાં જાણવાનો ધર્મ નથી, એમ આત્મામાં જાણવાનો ધર્મ ના હોત તો આત્મા પણ જડ દ્રવ્ય થઈ જાત. બરાબર છે. જગતમાં સમજો, જગતમાં ચાર પ્રશ્નો પૂછું છું તમને, પછી પૂરું કરીએ છીએ. ચાર પ્રશ્નો બહુ સરળ છે. જગતમાં જાણવાનો ધર્મ હોય પણ જણાવવાનો ધર્મ ના હોય એવા દ્રવ્ય કેટલા છે અને કયા કયા? જાણવાનો ધર્મ હોય અને જણાવવાનો ધર્મ ના હોય એવા દ્રવ્ય કેટલા? એક પણ નહીં. કેમ કે જણાવવાનો ધર્મ તો બધા દ્રવ્યમાં છે એટલે ખોટું એવું એવું નથી બની શકે. જાણવાનું જણાવવાનું ન હોય. હવે બીજો પ્રશ્ન છે, જણાવવાનો ધર્મ હોય પણ જાણવાનો ધર્મ ના હોય એવા દ્રવ્ય કેટલા? જણાવવાનો ધર્મ હોય પણ જાણવાનો ન હોય એવા કેટલા? પાંચ. કયા? જીવ, જીવને છોડીને પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કા. એ કેવા છે કે જણાવવાનો ધર્મ છે પણ જાણવાનું નથી. હવે આગળ, જાણવાનો ધર્મ હોય, જાણવાનો ધર્મ હોય પણ જણાવવાનો ન હોય. થઈ ગયું, થઈ ગયું ને? હા હા. જાણવાનું પણ હોય ને જણાવવાનું પણ હોય એવા દ્રવ્ય કેટલા? એ કયું? હા હા. હવે કયું બાકી રહી ગયું ને? ત્રણ થયા ને? એ પ્રમાણે છે મૂળમાં, સમજો એનો ભાવ. હા 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 હા. જણાવવાનો ધર્મ ના હોય અને જાણવાનો ધર્મ હોય, જણાવવાનો ધર્મ ન હોય અને જાણવાનો ધર્મ હોય એવા એવા એક પણ નહીં. કેમ કે જણાવવાનો ધર્મ તો છય દ્રવ્યમાં જોવામાં આવે છે. તો ગે ગાયકના સ્વરૂપને પહેલાં સમજવું કે ગે માને જણાવવાનો ધર્મ અને ગાયક માને જાણવાનો ધર્મ. તો આ ગાથામાં ગેનો અર્થ સમજો, આત્મા ગે પણ છે, ગાયક પણ છે, પણ આ ગાથામાં ગેમાં સ્વજ્ઞે નથી લેવાનું, પોતાનું જ્ઞે નથી લે, ગેમાં અહીંયા પરદ્રવ્ય લેવાના છે અને ગાયકમાં પોતે લેવા. કેમ કે શંકર દોષ બતાવો છે ને, બેમાં ખીચડો કરવો કર્યો છે એ બતાવવું છે. એટલે ગેમાં કયા દ્રવ્ય લેવાના છે? પર, અને ગાયકમાં પોતે. તો આ જીવ જે જે પદાર્થો જ્ઞાનની સ્વચ્છતામાં બહારના જણાય છે, તો જણાય છે તો એમ માને છે કે આ મારા અને હું એનો માલિક. જણાયા તો એ જણાયા તો એ જણાય એ એ એ મારા અને હું એમ પોતાની માન્યતામાં એક પણ કરે છે, એને ગે ગાયક શંકર દોષ કહેવામાં આવે છે. અને જે વખતે સમજો, જે વખતે આત્માનો અનુભવ થયો, સમ્યક દર્શન થયું ને, સમ્યક દ્રષ્ટિ જીવને પણ જ્ઞાનમાં દુકાન, મકાન, છોકરા, કુટુંબ, પરિવાર, પૈસા, પ્રોપર્ટી બધું જણાય કે ના જણાય? એને જણાય ને, એને પણ હોય સંયોગમાં. તો જણાય, જોજો, જણાય પણ જણાતું હોવા છતાં એ સમકીતી જીવ એને પોતાનામાં ભેળવતો નથી, ખીચડો કરતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને ગે ગાયક શંકર દોષનો શું થઈ ગયો છે? પરિહાર થઈ ગયો છે. ગે ગાયક શંકર દોષનો પરિહાર થયો ને, એટલે સમ્યક દ્રષ્ટિ જીવને કયા જીન કહેવાશે? જીતેન્દ્રિય જીન. કયા જીન કહેવાશે? જીતેન્દ્રિય જીન કહેવામાં આવશે. અને એ કયા પ્રકારની સ્તુતિ થઈ? પહેલા નંબરની જગન્ય સ્તુતિ, ત્યાં આગળ થાય છે કે જ્યાં ગે ગાયક શંકરનો દોષનો પરિહાર થાય. એ વિસ્તારથી ચર્ચા છે.